நமோ அரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே சவசாஹூனம் அரிஹந்த சித்த சூரி உபாத்யாய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்கலிக உபகாரி ஹை தின்கோ ஸ்வரூப ஜான ராக தே பயி ஜோ பக்தி காய கோ நமாய ஸ்துதி கோ உச்சாரி ஹை தன்ய தன்ய துமாயி சே காஜ சப ஆஜ பய கர ஜோரி பார பார வந்தனா ஹமாரி ஹை மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹை மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹை ஹோம் மேரி ஐசி தசா ஜைசி தும தாரி ஹை ஹோம் மேரி ஐசி தசா ஜைசி தும தாரி ஹை சோல் சயன்ஸ் ல கிளாஸ் மா வி ஆர் டிஸ்கசிங் அபவுட் சார் கதி ચાર ગતિના સ્વરૂપની આપણી ચર્ચા થોડા ટાઈમથી ચાલુ છે. કોન્ફરન્સ પર પ્લીઝ પોતાનો ફોન મ્યુટ રાખજો. આઈ રિક્વેસ્ટ એવરી વન ટુ મ્યુટ ધેર ફોન ઓન ધ કોન્ફરન્સ એન્ડ પ્લીઝ કોઈ પણ વચ્ચે ફોન આવે તો તમે લેતા નહીં, અધરવાઇઝ અહીંયા ડિસ્ટર્બન્સ થશે. સો પ્લીઝ ફોલો ધ રૂલ્સ. ચાર ગતિ સંબંધી આપણી ચર્ચા ચાલુ છે, જેમાં આપણે ગયા વખતે વી હેડ સ્પોકન અબાઉટ તિર્યંજ ગતિ. વી ડીડ લિટલ બિટ ઓફ રિવિઝન ઓન દેવગતિ, અને પછી આપણે જે દેવગતિની ચર્ચા, મનુષ્ય ગતિ અને નરક ગતિની ચર્ચા આપણે પહેલા કરી હતી એનું થોડુંક રિવિઝન આપણે કર્યું દેવગતિ સંબંધી, અને દેન વી સ્ટાર્ટેડ ડિસ્કસિંગ અબાઉટ તિર્યંજ ગતિ. ગતિ ચેપ્ટર જયારે આપણે ચાલુ કર્યું ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વી હેડ લર્ન્ડ ગતિની પરિભાષા. જીવની વિશેષ અવસ્થાને ગતિ કહેવામાં આવે છે. એ ગતિની ઇમ્પોર્ટન્ટ પરિભાષા આપણે શીખ્યા હતા. એના પછી આપણે ગતિ, આયુષ એટલે કે આયુ કર્મની વાત કરી હતી, અને આપણે શરીરની વાત કરી હતી. જેવી રીતના આપણે લીધું હતું મનુષ્ય ગતિ, મનુષ્ય આયુ અને મનુષ્ય શરીર, આ ત્રણ વસ્તુ અલગ અલગ છે, એની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી. સો આઈ એમ નોટ ગોઈંગ ઇન ટુ ઇટ અગેન. નાવ લેટ્સ બિગિન વિથ તિર્યંજ ગતિ. એટલે આપણે આજે તિર્યંજ ગતિની વાત પૂરી કરીને પછી આગળ થોડા આપણે વધશો. તિર્યંજ ગતિમાં આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા કે સૌથી વધારે જીવો, લાસ્ટ ટાઈમનું રિવિઝન છે, ક્વિક રિવિઝન ઇન 5 મિનિટ્સ એન્ડ ધેન વી ફિનિશ ઓલ ધ પોઈન્ટ વિચ આર રિમેનિંગ. સૌથી વધારે જીવો, સૌથી, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ અને ટુ રિયલી ફીલ ધ પોઈન્ટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઇઝ, બહુ ધ્યાનથી સાંભળજો. સૌથી વધારે જીવો, સૌથી વધારે દુઃખ અને સૌથી વધારે કાળ, ધ ટાઈમ પીરિયડ આપણે ભૂતકાળમાં, પાસ્ટમાં અગર વિતાવ્યો છે, સ્પેન્ડ કર્યો છે, તો એ તિર્યંજ ગતિમાં કર્યો છે. આજની સંખ્યામાં, આજની તારીખમાં પણ સૌથી વધારે જીવો તિર્યંજ ગતિમાં છે, અને આ જ વ્યવસ્થા અનંતકાળ સુધી રહેશે. કેમ? કારણ કે તિર્યંજ ગતિમાં, તિર્યંજ ગતિમાં સૌથી વધારે જીવોની સંખ્યા નિગોદમાં આપણને જોવા મળે છે. નિગોદમાં આપણને જોવા મળે છે. હવે આપણે આમાં જોયું હતું કે તિર્યંજ ગતિ કોને કહેવાય. જ્યારે જીવ મરીને એટલે કે પહેલાનું શરીર છોડીને, પહેલાનો ભાવ પૂરો થાય છે, અને પછી ચારેવ ગતિમાંથી જ્યારે જીવ પહેલાનો દેહ છોડીને નવું શરીર ધારણ કરે છે, એટલે કે તિર્યંજમાં આવે છે, એમાં એને તિર્યંજ જેવી ગતિ એટલે એના ભાવો, એવું શરીર અને એવા પ્રકારની બાહ્ય પરિસ્થિતિ આ બધું જયારે એક સાથે બને છે ત્યારે એ જીવને તિર્યંજ ગતિનો જીવ કહેવાય છે. આટલું સમજાયું? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં શું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો કે કોઈ પણ ગતિમાંથી જીવ તિર્યંજ ગતિમાં આવી શકે. આપણે આ રૂલ્સ બધા પહેલેથી ભણતા આવ્યા છે કે જે નરક છે એ નરકમાં મનુષ્ય અને તિર્યંશમાંથી જીવ આવશે. દેવમાંથી મરીને કોઈ નરકમાં નહીં જાય, નરકમાંથી મરીને કોઈ નરકમાં નહીં જાય. આ એક પોઈન્ટ. દેવગતિમાં મનુષ્ય અને તિર્યંશમાંથી દેવમાં જશે, પણ દેવમાંથી મરીને કોઈ દેવ નહીં થાય અને નરકમાંથી મરીને કોઈ દેવ નહીં થાય. પછી મનુષ્ય ગતિમાં આપણે જોયું હતું કે ચારેવ ગતિમાંથી જીવ મરીને મનુષ્ય ગતિમાં આવી શકે, અને સેમ ઇન તિર્યંશ ગતિ કે ચારેવ ગતિમાંથી જીવ મરીને તિર્યંશ ગતિમાં આવી શકે. આ એક વાત આપણે શીખી, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. હવે અહીંયા કહે છે કે તિર્યંશ ગતિની આપણે આગળ ચર્ચા કરી કે તિર્યંશ ગતિમાં જવાના મૂળ કારણ શું છે. કારણ કે એક વસ્તુ સમજો, ભાવથી જીવને ગતિ મળે છે. હમણાં જેટલા પણ જીવો રોગ કે કોઈ પણ પ્રકારની બીમારીઓ કે બહારમાં કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા કે કોઈ પણ પ્રકારનો પાપનો ઉદય, કોઈ પણ પ્રકારનો અસાતાનો ઉદય જોવામાં આવે છે, કોઈ તીવ્ર વેદના જોવામાં આવે છે, તો એ બતાવે છે કે પૂર્વમાં એ જીવે એવા પ્રકારના કર્મો બાંધ્યા છે અને એ કર્મનું ફળ ભોગવી રહ્યા છે. કોઈ પીડાઈને મરી રહ્યા છે, કોઈ હાર્ટ એટેકમાં એક મિનિટમાં મરી જાય છે. સમજાય છે? એક જ મિનિટ, એક જ મિનિટ. ભવ્ય નથી ચાલતું. કોઈ હાર્ટ એટેકમાં પ્રાણ છોડે છે, કોઈને કોઈ બીમારી, કોઈને કોઈ બીમારી, કોઈને કોઈ બીમારી. તો આજે પણ આપણને બહારમાં પરિસ્થિતિ દેખાય છે, એ પરિસ્થિતિનું કારણ છે જીવનો પૂર્વનો કર્મનો ઉદય. એ કર્મના ઉદયમાં જીવને આવા પ્રકારના ફળ ભોગવવા મળે છે. હવે આપણે તિર્યંશ ગતિમાં જવાના કારણો આપણે જોઈ રહ્યા હતા. તિર્યંશ ગતિમાં જવાના કારણમાં આપણે સૌથી પહેલું કારણ જોયું હતું માયાચારીના પરિણામ, આડોડાઈના પરિણામ, જુઠ્ઠું બોલવાના પરિણામ. આ બધા જે પરિણામ છે આ પરિણામ તિર્યંશ ગતિના બંધનું કારણ છે. આ બધા પરિણામ તિર્યંશ ગતિના બંધનું કારણ છે. આપણે એક એક ગતિમાં જવાના કારણો પણ જોઈ રહ્યા છે અને એ કારણોમાં આપણે ભાવ પક્ષ જોઈ રહ્યા છે, આપણે જીવના પરિણામ જોઈ રહ્યા છે. એ પરિણામ અનુસાર જીવને ગતિ પ્રાપ્ત થાય છે, એ પરિણામ અનુસાર જીવને કર્મના ઉદય આવે છે અને બાહ્યના સંયોગો બને છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ જીન શાસનમાં એટલે ભાવની ચર્ચા કરી છે, પરિણામની ચર્ચા કરી છે. જીવના ભાવ ઉપર આખો સંસાર અને મોક્ષ નિર્ભર છે. એના ભાવ સમ્યક છે તો એને જલ્દી મોક્ષની પ્રાપ્તિ થશે, એના ભાવ મિથ્યા છે તો એને ચાર ગતિમાં પરિભ્રમણનો અંત નહીં આવે. તો આ પ્રમાણે આપણે તિર્યંશ ગતિની ચર્ચા કરી રહ્યા છે. તિર્યંશ ગતિની ચર્ચામાં આપણે જોયું કે તિર્યંશ ગતિમાં જવાના કારણો શું છે, એટલે કે બીજી ત્રણ ગતિમાં જીવો જે છે એ જીવો આવા પ્રકારના પ્રણામ કરે જે હું હમણાં તમને કહું છું, જે હમણાં કીધા, જે આવા પ્રકારના પ્રણામ કરે. ત્રણ ગતિના જીવો, દેવ નારકી અને મનુષ્ય. સમજાય છે? અને તિર્યંશ પણ, કારણ કે તિર્યંશમાંથી પણ તિર્યંશ થાય છે. તો ચારે ગતિના જીવો જે આ પરિણામ અહીંયા લખ્યા છે શાસ્ત્રમાં, એ પરિણામ અગર કરે અને ત્યારે આયુ કર્મનો બંધ થાય તો એને તિર્યંશ ગતિમાં જવું પડે છે, એને તિર્યંશ આયુ ભોગવવું પડે છે. હવે કયા પરિણામની આપણે ચર્ચા કરી? તો સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મેઇન પોઈન્ટ તિર્યંશ ગતિના બંધનું કારણ છે શું છે, તો કે માયાચારીના પરિણામ. માયાચારી એટલે કે અંદર કંઈક વિચારે છે, બોલવામાં કંઈક આવે છે, એક્શનમાં કંઈક આવે છે. કંઈક આવે છે એટલે એના ભાવોમાં એ રીતના ફરક છે, એના ભાવોમાં બોલવામાં કંઈક અલગ બોલવાનો ભાવ ચાલે છે, કંઈક અલગ કરવાનો ભાવ ચાલે છે. આ બધા ભાવની વાત કરું છું, શરીરની ક્રિયામાં શું થયું એની વાત નથી. એના ભાવમાં માયાચારી છે. પોઈન્ટ સમજાય છે? તો કે બોલવાનો કંઈક ભાવ, વિચારે છે કંઈક, કરવાનો કંઈક ભાવ ચાલે છે, અને એ રીતે બારમાં પણ એ ક્રિયાઓ બને છે. પોઈન્ટ સમજાય છે? જેવી રીતના કોઈને ટોપી પહેરાવી છે, ઉલ્લુ બનાવવું છે, ચીટ કરવું છે, લૂંટી લેવું છે, પરંતુ ડાયરેક્ટલી નહીં કરે, સારું સારું બોલીને એને એના પક્ષમાં લઈને, એના ફેવરમાં લઈને, સમજાય છે, મીઠું મીઠું બોલીને એનું કામ કરાવી લેશે, સામેવાળાને ખબર પણ નહીં પડે. અને પાછું આ જે જીવ આવા પ્રકારના પ્રણામ કરે છે એમાં પાછી ખુશી માને છે, એમાં એ પાછો આનંદ માને છે, એમાં એને 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 ગર્વ લાગે છે, એને માન લાગે છે, એને માન થાય છે કે જો મેં તો આટલા લોકોને ઉલ્લુ બનાવી દીધા અને મારું કામ કરાવી દીધું. એવા પ્રકારના અંદરના પરિણામ, અજીન કહું છું, પરિણામની બહુ સાવધાની રાખવી. પરિણામથી જ બંધ અને પરિણામથી જ મોક્ષ છે. આપણા ઇન્ટેન્શન, આપણા પરિણામ, આપણા ભાવો, આપણું થિંકિંગ, આપણી સોચ ખરેખર કેવી હોવી જોઈએ અને ખરેખર કેવી ચાલે છે. જે જીવો સુખી થયા, જે જીવો મોક્ષમાં ગયા, જે જીવો સંસારથી પાર થયા, એને એના પરિણામમાં સાવધાની રાખી, એને એના ભાવમાં સાચો નિર્ણય કર્યો કે ખરેખર હું કોણ છું. અને એ કરવું આપણા હાથમાં છે, એ પુરુષાર્થ આપણા હાથમાં છે. હું કોણ, તોડલમજી સાહેબે કીધું કે તું પર્યાયની અને તું સંયોગની ચિંતા નહીં કરતો, તારા હાથમાં તક નિર્ણય કરવો છે કે તું કોણ છે, ખરેખર તારું સ્વરૂપ શું છે. તું આ શરીરથી, ઘર કુટુંબ પરિવારથી, રૂપિયા પૈસાથી અને અંદરમાં ચાલતા વિભાવથી જુદો એવો જ્ઞાયક ભાવ છે એવો નિર્ણય કરવો, પોતાએ પોતાનો નિર્ણય કરવો, એ નિર્ણય સૌથી મોટો પુરુષાર્થ છે. એ નિર્ણય અંદરમાં થઈ ગયો ને કે હું ખરેખર કોણ છું, તો એ જીવને કોઈ ડરાવી નહીં શકે, હલાવી નહીં શકે. તો આવા પરિણામથી જીવ તિર્યંશ ગતિમાં જન્મ લે છે. તિર્યંશ ગતિના જીવોની વાઇડ વેરાયટી છે, તિર્યંશ ગતિના જીવોની વાઇડ વેરાયટી છે. જેવી રીતના નરકમાં જીવો એકની નીચે એકની નીચે એકની નીચે એક, જે સાત પૃથ્વીઓ હતી એ સાત પૃથ્વીઓમાં રહે છે, અને એ સાત પૃથ્વીઓમાં અસંખ્યાત નારકી છે. એવી રીતના જે સ્વર્ગની આપણે ચર્ચા કરી, તો ચાર પ્રકારના સ્વર્ગ છે, એટલે ચાર પ્રકારના દેવો છે, એની પણ આપણે ચર્ચા કરી. વૈમાનિક, ભવનવાસી, વ્યંતર અને જ્યોતિ, મનુષ્ય જીવોની પણ આપણે ચર્ચા કરી. એ બધી ચર્ચા કર્યા બાદ હવે તિર્યંશ ગતિના જીવોની આપણે ચર્ચા કરીએ તો એમાં વાઇડ વેરાયટી છે, ઘણા બધા ટાઈપ ઓફ તિર્યંશ છે, એ આપણે આપણે જોઈએ. આપણે વાત એ કહી હતી કે મનુષ્ય, દેવ અને નારકી, જે પહેલાનું આપણું ચાલી ગયું છે એને ભૂલતા નહીં, એને રિવિઝનમાં લેજો. આ ખાલી વિષય ભણીને બંધ કરી દેવાની વાત નથી, અને ફિલિંગમાં લેવાની વાત છે, અને શ્રદ્ધાંમાં લેવાની વાત છે, અને નિર્ણયમાં લેવાની વાત છે, અને વિશ્વાસમાં લેવાની વાત છે. તો મનુષ્ય, દેવ અને નારકીના બધા જ જીવો નિયમથી સંઘની પંચેન્દ્રિય હોય છે, પાંચ ઇન્દ્રિયો અને મન સહિતના હોય છે. તો દેવ, મનુષ્ય અને નારકી નિયમથી, જન્મથી બધા સંઘની પંચેન્દ્રિય હોય છે, એટલે કે એ જીવો પાસે નિયમથી મન છે. એટલે એ ત્રણેય ગતિના જીવો તો મન સહિત હોવાના કારણે પુરુષાર્થ ઉભરે અને અભ્યાસ કરે, સ્વાધ્યાય કરે, તત્વ નિર્ણય કરે, તો એ જીવો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે. વિષય બહુ સરળ છે, વિષય કોઈ કઠિન નથી, પણ એની શ્રદ્ધા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે સ્વરૂપને ભૂલીને હું આ ચાર ગતિમાં ફૂટબોલની જેમ રખડું છું, એ સ્વરૂપને ઓળખવા માટે મને આ ભાવ મળ્યો છે, મને આ જૈન ધર્મ મળ્યો છે. આજે સ્વરૂપને ઓળખ્યા વગર અને સ્વરૂપની શ્રદ્ધા વગર, આત્માની શ્રદ્ધા વગર, એ સોલની શ્રદ્ધા વગર, આ બોડીથી આ આત્મા જુદો છે એવી શ્રદ્ધા વગર ચાલ્યો જઈશ તો પાછો આ ચક્કર ચાલુ છે, ચાલુ રહેશે, એ સમજી લેજો. કોઈ નહીં બચાવી શકે, કોઈ જીવ મરણને પ્રાપ્ત થતું એને કોઈ બચાવી શકે? કોઈને રોગ આવી ગયો હોય એને કોઈ બચાવી શકે, એને એના એનો રોગ લઈ શકે, રોગ ન આવે એવું કંઈ કરી શકે, બુઢાપો ન આવે એવું કંઈ કરી શકે? પરાધીનતા ન આવે કઈ કરી શકે. આ બધી વ્યવસ્થિત વ્યવસ્થા છે, આ બધું થવાનું છે. આ જે શરીર મળ્યું છે, જેના પર આપણે અહંકાર કરીએ છીએ, જેના પર આપણે ગર્વ કરીએ છીએ, માન કરીએ છીએ, અભિમાન કરીએ છીએ, આપણને શું નથી ખબર કે આ જે શરીર, હમણાંની વાત કરું છું, જે આ શરીર અને ચારે ગતિમાં મળેલું શરીર, દેવનું હોય કે પછી આ હોય, મનુષ્ય હોય, સમજાય છે, ચક્રવર્તીનું શરીર હોય, કામદેવનું શરીર હોય, કોઈ પણનું શરીર હોય, એ શરીર એક તો પહેલી વાર છૂટવાનું છે તો છે જ, પરંતુ એ એકરૂપ પણ નથી રહેવાનું, એની દશા એકરૂપ નથી રહેવાની. એ બાળકમાંથી યુવાન, યુવાનમાંથી વૃદ્ધ, અને વૃદ્ધ દશામાં કેટલી પરાધીનતા છે. આ ઇન્દ્રિયો જે હમણાં આપણને સ્વસ્થ દેખાય છે, આ બધી જીર્ણ શીર્ણ થઈ રહી છે. હવે આ શરીરમાંથી એકત પણ ન તૂટ્યું હોય, આ શરીરમાંથી મમત્વ ન તૂટ્યું હોય, આ શરીરમાં પોતા પણ હોય, આને જ પોતાનું સ્વરૂપ માનતો હોય, અને આના જે ચેન્જીસ થઈ રહ્યા છે એને એ પોતે આત્મા ન ચાહતો હોય અને એને કંટ્રોલ ન કરી શકતો હોય, વિચાર કરજો એની દુઃખ અને એની આકુરતાની શું વાત કરવી, કેટલા અંદરથી દુઃખી થશે, આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું. અને જે શરીરથી ભિન્ન પોતાને અનુભવે છે, માને છે, સ્વીકારે છે, વિશ્વાસમાં લે છે, શ્રદ્ધાંતમાં લે છે, એને શાંતિ છે, એના અંદરમાં પરમ શાંતિ છે. એને ખબર છે કે આ શરીર મારું છે જ નહીં, અને આની જે ચેન્જીસ, ધ ચેન્જિંગ નેચર ઓફ ધ સબસ્ટન્સ ઇઝ કોલ્ડ પર્યાય. વી હેવ બીન લર્નિંગ ધીસ ફ્રોમ ધ વેરી વેરી ફર્સ્ટ લેક્ચર. ધ ચેન્જિંગ નેચર ઓફ ધ સબસ્ટન્સ ઇઝ પર્યાય. તો જો આત્મા આ શરીરથી પોતાને ભિન્ન જાણે છે અને શરીરના સ્વરૂપની ખબર છે, તો એને બરાબર જ્ઞાન વર્તે છે કે ધીસ ઇઝ ધ ચેન્જિંગ નેચર ઓફ ધ સબસ્ટન્સ ઇઝ કોલ્ડ પર્યાય, એન્ડ ધીસ પર્યાય ઇઝ ગોઈંગ ટુ ચેન્જ, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ રિમેન સેમ, આઈ કેનોટ કંટ્રોલ, આઈ ડોન્ટ હેવ એની અધિકાર ઓન ધીસ. તો કેટલો શાંતિથી અંદરમાં પોતાના આત્માના આશ્રયથી પરમ શાંતિનો અને ક્ષમતાનો અનુભવ કરશે. તો એવા પરિણામથી એને કર્મો પણ એ પ્રકારના બંધાશે, અને આત્મામાં વયો વયો તો વાત પતી જ ગઈ. એમ કરતા કરતા આત્મામાં ડૂબકી મારી દીધી અને પોતાના આત્મામાં લીન થઈ ગયો અને આત્માને જાણી લીધો અને આત્માને જોઈ લીધો અને સમ્યક દર્શન થઈ ગયું, તો ખેલ ખતમ થઈ ગયો, એનો સંસારનો કિનારો નજીક આવી ગયો. બસ આટલું કરવાથી આપણે ચૂકી રહ્યા છે બધા. હવે એમ નહીં સમજતા કે અમે તો સોલ સાયન્સના ક્લાસ વાળા છીએ, અમે તો યંગસ્ટર્સ છીએ, અમને આવું બધું ક્યાં આવડે. અરે યંગસ્ટર શું, એક ચકલી કરી લેશે સમ્યક દર્શન, એક નરકનો નારકી કરી લેશે સમ્યક દર્શન, વિધાઉટ એની કમ્પ્લેન્ટ કે આ શરીર આમ છે ને આમ છે. અરે અરે સમ્યક દર્શન એટલે શરીર અને બધાથી લક્ષ છૂટવું અને હું આત્મા છું એવું લક્ષ કરવું, તે તો કોઈ પણ ચાર ગતિનો જીવ કરી શકે છે, એ વાત ચાલે છે. તો મન, પાંચ ઇન્દ્રિય સહિતનો જીવ, ત્રણ ગતિના જીવો નિયમથી પાંચ ઇન્દ્રિયને મનવાળા છે, પણ તિર્યંશ ગતિમાં આ વ્યવસ્થા નથી. તિર્યંશ ગતિમાં યુ ગેટ વેરાયટી ઓફ જીવો. તમે કહેશો કેમ, કારણ કે એવા વેરાયટી ઓફ પરિણામ જીવની અંદરમાં થાય છે કે એ પરિણામનું ફળ જીવને ભોગવવું પડે છે, અને અનેક 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 સ્થાન કુદરતમાં બનેલા છે કે જે આ પરિણામનું ફળ જીવને ત્યાં જઈને ભોગવવું. જેવી રીતના નિગોદ આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ પણ, નિગોદની ચર્ચા કરી હતી, તો નિગોદમાં આપણે શું વાત કરી હતી, કો નિગોદમાં આપણે એ જ વાત કરી હતી કે આ જીવ પોતાના, આજે આપણે પંચેન્દ્રિય મનુષ્ય છે સમજાય છે, આવો ભવ આપણને અનંતવાર મળ્યો અને આપણે એનો સદુપયોગ ન કર્યો, અને પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાં આપણું આખું જીવન ગયું, કમાવો, ભણો, ભણાવો, દીકરા, બાળક, ઘર, પરિવાર, વ્યાપાર, ધંધો, સોસાયટી, એ બધામાં જ ઉલજતા રહ્યા આપણે, અને એ ઉલજનમાં ભવ પૂરો થઈ ગયો, અને ભવ પૂરો થઈ ગયો એનો સદુપયોગ ન કર્યો તો આ જીવ કેવી દશામાં પહોંચી જાય છે, એના પરિણામનું ફળ ભોગવે છે. જયારે જ્ઞાન મળ્યું હતું, એનો ઉઘાડ પ્રાપ્ત થયો હતો, ક્ષયોક્ષમ મળ્યું હતું, સમજવાની આપણામાં શક્તિ મળી હતી, ત્યારે આપણે એનો સદુપયોગ ન કર્યો તો એના ફળમાં એવા સ્થાન કુદરતમાં બનેલા છે કે ત્યાં જઈને જન્મ લીધો, સમજાય છે. તો આપણે હવે ચર્ચા આની ચાલુ કરીએ, તિર્યંશ ગતિના ભેદોની, પછી આપણાને કનેક્ટ કરશો, દુરુપયોગ અને સદુપયોગની આપણે વાત કરશો, પોઈન્ટ સમજાય છે. તો હવે અહીંયા જો શું કહે છે, તિર્યંશ ગતિમાં જવાના આપણે કારણ જોયા, તિર્યંશ ગતિની આપણે પરિભાષા જોઈ, અને તિર્યન ગતિમાં સૌથી વધારે જીવો દુઃખ અને સંખ્યા આની આપણે ચર્ચા કરી. અને વાઇડ વેરાયટી ઓફ જીવો ઇઝ ઇન તિર્યન. બીજા ત્રણ ગતિના જીવો પાંચ ઇન્દ્રિય અને મનવાળા છે, મનુષ્ય, દેવ અને નારી. એની આપણે ચર્ચા જોઈ. હવે ફોકસ ઓન તિર્યન ગતિ. હવે અહીંયા શું કહેવા માંગે છે કે જે પરિણામની આપણે ચર્ચા કરી એ વાત પૂરી કરું છું. અહીંયા લખ્યા છે પરિણામ માયાચારી, કુટિલતા, સમજાય છે, ઠગના, કિસી કો ફસાના, ઝૂઠ બોલના, કિસી કો દુઃખ દેના, કિસી કો નીચા દિખાના, પોઈન્ટ સમજાય છે, અપને કો બડા દિખાના, દેખા દેખી કરના, ઈર્ષા કરના, કિસી કો દબાના, અપને કંટ્રોલ મે રખના, અપના અધિકાર જમાના, અપને સે નીચા દિખાના, અપને કો બડા દિખાના, પુણ્ય કે ઉદય કા ગર્વ કરના, સમજાય છે. આ બધા પરિણામ તિર્યન ગતિમાં જવાના કારણ છે. અને તિર્યન ગતિને આપણે ભેદ પ્રભેદ શીખ્યા, હમણાં પણ શીખશું, તમે સ્વામીભાઈ પાસે પણ શીખ્યા, એમાં જે નિગોદમાં જવાનું કારણ છે. લાસ્ટ ટાઈમ પણ આઈ થિંક ચર્ચા કરી હતી મિથ્યાત્વ ના પરિણામ, સમજાય છે, એ નિગોદ ગતિનું કારણ છે. મિથ્યાત્વ જીવને નિગોદમાં લઈ જાય છે. તીવ્ર કષાયના પરિણામ નરકમાં, મંદ કષાયના પ્રણામ સ્વર્ગમાં, અને ઊંધી માન્યતા ચાલુ રહેશે. અને આ ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ જશે, બીકોઝ ઇટ ઇઝ લિમિટેડ. સ્થાવર અને ત્રસ એનું ચાર્ટ બનાવીએ છીએ આપણે હમણાં, તો ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ જશે તો જીવ નિયમથી ક્યાં જશે, તો કે જીવ નિયમથી નિગોદમાં જશે. નિગોદ ઇઝ અ પાર્ટ ઓફ તિર્યન ગતિ. નિગોદ ઇઝ અ પાર્ટ ઓફ સ્થાવર. સ્થાવરમાં પણ વનસ્પતિનો પાર્ટ છે. હવે હું તમને એક ફ્લો ચાર્ટ કહું છું, તમને ખ્યાલ આવશે. તો આ પ્રમાણે જીવના પરિણામનું ફળ જીવ ભોગવે છે. આપણે આવું અનંતવાર નિગોદમાંથી આપણે બહાર આવ્યા ને નિગોદમાં ગયા, બહાર આવ્યા ને નિગોદમાં ગયા, કેટલીય વાર એવું થયું કે આપણે બહાર આવ્યા ને પાછા ચાલ્યા ગયા. આવું આ વખતે ન થાય. વી હેવ અ ઓપોર્ચ્યુનિટી, વી હેવ કેપેસિટી, આપણી પાસે શક્તિ છે, સમય છે, સમજણ છે, લોજિકલ પાવર છે, વિચારવાની સામર્થ્ય છે. શું સાચું શું ખોટું એનો આપણે વિચાર કરી શકીએ છીએ અને કરવો જોઈએ. આ જે બારમાં વાતાવરણ બની રહ્યું છે, બોલો વિચાર કરો કે એ વાતાવરણ, આચાર્ય દેવ કહે છે કે આ વૈરાગ્યનો સમુદ્ર, આ વૈરાગ્યનો સમુદ્ર લહેરાઈ રહ્યો છે અને તો પણ તને વૈરાગ્ય નથી આવતો. અને આવા વૈરાગ્યના સમુદ્રમાં પણ, સાંભળી લેજો, ખરાબ નહીં લગાડતા, આવા વૈરાગ્યના સમુદ્રમાં પણ તને સ્વાધ્યાયનો ભાવ નથી આવતો, તને તત્વ નિર્ણયનો ભાવ નથી આવતો. અને તારા ઘરમાં પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ બહારમાં બંધ થઈ ગયા છે ને, પણ અમારા ઘરમાં અમે પાંચ ઇન્દ્રિયના વિષય ભોગો ઉભા કરી નાખ્યા છે. આ મહા પાપ કરી રહ્યા છે. અમારા ઘરમાં અમે આખો દિવસ આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, મૂવી જોઈ રહીએ, બેચાર આમ કરીએ, જે પણ જે હશે. અને એ બસ અમારો તો ટાઈમ પાસ મત થઈ જાય છે, કારણ કે અમે તો બધું અમારું બધું ઊભું કરી નાખ્યું છે. બહુ જ ભ્રમણામાં જીવી રહ્યા છો, બહુ જ મિથ્યાત્વમાં જીવી રહ્યા છો. ખરેખર કહું છું, આ એક સદુપયોગ કરો સમયનો. શાંતિથી બેસીને વિચાર કરો કે આ શું બની રહ્યું છે બહારમાં, આ કોનું પરિણામ છે, આ કોઈનો દોષ છે, આ કોરોના વાયરસનો દોષ છે, આ એ બે ઇન્દ્રિય જીવનો દોષ છે, આ એ વાયરસનો દોષ છે, આ એ હેરાન કરી રહ્યો છે ને બધાને, એ બધાને હેરાન કરી રહ્યો છે. દેશો દેશમાં બધા હેરાન થઈ રહ્યા છે, મરી રહ્યા છે, એનો દોષ છે? એનો દોષ નથી, આ કોઈ એનો દોષ નથી, જીવનો દોષ નથી, એ બેક્ટેરિયાનો, એ વાયરસનો દોષ નથી, એ તો જીવ છે. પોઈન્ટ સમજાય છે? એ પણ જન્મ મરણ કરી રહ્યા છે, એ જીવો પણ જન્મ મરણ કરી રહ્યા છે, એ જીવો પણ દુઃખ ભોગવી રહ્યા છે. એ તો ખાલી આપણી બીમારીમાં, આપણી એટલે શરીરની બીમારીમાં નિમિત્ત છે, એ બહિરંગ નિમિત્ત છે. આપણો સાતાનો અસાતાનો ઉદય, અસાતાનો ઉદય એ અંતરંગ નિમિત્ત છે. અને જેનું આ શરીરમાંથી દેહને છૂટવાનો કાળ આવ્યો છે તો આયુ કર્મ નિમિત્ત છે. આયુ કર્મ, અસાતાનો ઉદય અને એ વાયરસ, એ વાયરસ બહિરંગ નિમિત્ત છે. આયુ કર્મ અને અસાતાનો ઉદય અંતરંગ નિમિત્ત છે. જેનું આયુ લાંબુ છે હજી, પરંતુ એ અસાતાનો ઉદય આવવાનો છે, તો આ રીતે પણ આવી શકે. કોઈ બીજી બીમારી થઈ શકે, કઈ બીજું થઈ શકે, પણ આયુ કર્મ પૂરું નહીં થાય ત્યાં સુધી એ જીવ આ દેહને નહીં છોડી શકે. ગમે તેટલું એ અંદરથી એમ થાય કે છૂટી જઈએ, છૂટી જઈએ, છૂટી જઈએ, છૂટી જઈએ, છૂટી જઈએ, તું નથી છૂટી શકવાનું. कारण की आयु कर्म करवा वी हैव लर्न दिस के आयु डिसाइड द टाइम पीरियड जीव अने आत्मा शरीर अने आत्मा एक साथ केटलो टाइम रहे छे आयु कर्म पूरु थशे तो शरीर अने आत्मा छूटा पड़ी जशे પણ એની પહેલા સાતા સાતાના ઉદયના ખેદ બતાવો અને એમાં આ બધું બહાર તો નિમિત્ત એ તો નિમિત્ત છે તો આપણે શું વાત કરી કે આપણે વાત કરી કે મિથ્યાત્વના ફળમાં જીવ નિગોધમાં પહોંચે છે આ ઊંધી માન્યતા ચાલુ રહી ને અને આપણને થોડો સંતોષ થઈ ગયો કે અમે સ્વાધ્યાય કર્યો અમે યાત્રા કરી અમે મંદિર બંધાવ્યું અમે બહુ બધું દાન આપ્યું અમે પાઠશાળા ગયા સમજાય છે અમે ગરીબોને હેલ્પ કરી આ બધું ઠીક છે એની કોઈ ના નથી એની કોઈ ના નથી પરંતુ જે મિથ્યાત્વ રૂપી મહાભયંકર પાપ જે પાપોનો બાપ છે જેને ગુરુદેવશ્રીએ પકડાયું છે બોલો કોઈની તાકાત નથી કે આ મિથ્યાત્વ નામક પાપને પકડાવે જેનું પણ નિગોધ છે જેનું પણ તિર્યંજ ગતિ છે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે તિર્યંજ ગતિમાં વાત સમજો કે તારા જ્ઞાનનો તે સદુપયોગ ન કર્યો તો ઓછું 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 કારણ કે છીનવાઈ જશે આ ઇન્દ્રિયનો સદુપયોગ ન કર્યો આ આંખનો સદુપયોગ ન કર્યો કાનનો ન કર્યો મનનો ન કર્યો વાણીનો ન કર્યો આંખનો દુરુપયોગ કર્યો આખો દિવસ ઇન્દ્રિયના વિષય ભોગ કાનનો દુરુપયોગ સમજાય છે તો એ દુરુપયોગમાં આ ઇન્દ્રિયો છીનવાઈ જશે આત્માનાદી અનંત છે નવું શરીર મળશે પાપના ઉદયમાં અનુકૂળતા છૂટી જશે પ્રતિકૂળતામાં ફેંકાઈ જશે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ બધા મિથ્યાત્વના જે ત્રણ નિયમ છે ત્રણ નહીં ચાર નિયમ છે ચાર નિયમ ચાર ચાર રૂલ છે અફર નિયમ છે ફરી ન શક્યા મિથ્યાત્વના ફળમાં નિગો મંદ કષાયના ફળમાં સ્વર્ગ એની પણ ચર્ચા કરશું આજે થોડી બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મંદ કષાયના ફળમાં સ્વર્ગ અને અને સ્વર્ગ અને મનુષ્ય અને તીવ્ર તીવ્ર માયાચારી ક્રોધ કશાય ક્રોધ માન માયા લોભ તીવ્ર ક્રોધ માન માયા લોભના ફળમાં નરક અને તિર્યંચ નરક તિર્યંચ દેવ મનુષ્ય અને નિગોધ પાંચ વસ્તુ લીધી આપણે તિર્યંચમાં બીજે ક્યાંય જતો રહેશે પણ મિથ્યાત્વના ફળમાં એ નિગોધમાં જશે સમજાય છે મિથ્યાત્વના ફળમાં નિગોધમાં જશે મંદ કષાયના ફળમાં સ્વર્ગમાં તીવ્ર કષાયના ફળમાં નરકમાં અને કશાયનો અભાવ કર્યો તો એના ફળમાં જે મોક્ષ ગતિ છે એ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એટલે અવસર આવ્યો છે આનાથી વધારે સારો અવસર શું આવે સુનિવૃત્તિ મળે જેને બારમાં અપાર અનુકૂળતા છે એને તો કેટલો ટાઈમ મળતો હશે સ્વાધ્યાય માટે પણ અગર નથી કરતો તો એ મહાપાપી છે એ તીવ્ર ચીકણો કર્મ બાંધી રહ્યો છે અને એ કર્મનો ઉદય જયારે આવશે ને હમણાં હસતા હસતા બાંધીએ છે બહુ મજા આવી ઇટ વોઝ વેરી નાઇસ વી રિયલી એન્જોયડ ઇટ વોઝ સો રિલેક્સિંગ ઇટ વોઝ સો રિફ્રેશિંગ બધું બોલો અહીંયા સમજાય છે પણ પછી એ બધું રિફ્રેશિંગ અને રિલેક્સિંગ બધું નીકળી જશે પરિણામનું ફળ મળશે સમજાય છે હું એમ નથી કહેતી કે ભાવ ન આવવા જોઈએ પરંતુ એમાં તું કેટલો તીવ્રતાથી જોડાય છે એમાં તું કેટલી આસક્તિપૂર્વક જોડાય છે એમાં તું કેટલી મજા માને છે ઠીક છે એક થોડા ટાઈમ માટેના બ્રેક માટે તમે બહુ સ્વાધ્યાય કરતા હો કે બીજું કઈ કરતા હો અને તમને થોડો બ્રેક જોયો તો ઠીક છે પણ એક અંદરના એટીટ્યુડની વાત છે કોઈ સ્ટુડન્ટ 10 કલાકથી ભણી રહ્યો છે તો એના પેરેન્ટ્સ પણ કહેશે બેટા અડધો કલાક રિફ્રેશ થયા અડધો કલાક ક્રિકેટ રમ્યા હવે અડધો કલાક ક્રિકેટ રમવા જાય છે પણ એનું પાછું શું છે કે મારે રિફ્રેશ થવું છે અને એની પછી પાછી મારે ભણવું છે ઇટ ઇઝ અ બ્રેક એવી રીતના અહીંયા કહે છે કે ભાઈ ઠીક છે તને આખો દિવસ એમ નથી કહેતા કે સ્વાધ્યાયમાં તારો ઉપયોગ લાગે સ્વાધ્યાયમાં તારો ઉપયોગ રહે પરંતુ તારા અંદરમાં શું એટીટ્યુડથી તું કઈ એક્ટિવિટીમાં જોડાય છે એ એટીટ્યુડ એ ગ્રદ્ધતા એ આસક્તિ એ ભાવ એ પરિણામ બહુ ઇમ્પોર્ટન્ટ છે કહેવાનો પોઈન્ટ આ છે નિર્ણય કરો ભાઈ હું કોણ છું એનો નિર્ણય કરો આ ગતિઓથી આ યોનિઓથી આ જન્મ મરણના સાયકલથી છૂટવું હોય બચવું હોય તો ખરેખર સમજવું તો આ જ પડશે આવું તો અહીંયા જ પડશે સમજાય છે આ કોઈ પક્ષપાતની વાત નથી આ 2+2=4 ચોખ્ખી વાત છે કે સાકર મીઠી છે તારે તારા શાકને ગળ્યું કરવું છે તો તારે સાકર નાખવી પડશે હવે આમાં કોઈ સાકરનો પક્ષ લીધો આમાં साकर नो बक्ष लीधो अरे भाई साकर नो बक्ष नहीं लीधो तारे तारू शाक गयू करवू छे एटले साकर नाखवानी छे ए रीते तारे सुखी थवू छे तो तारे आत्मानी शरण में आवू पड़से आमां कोई आत्मा नो पक्षपात न आमां कोई पक्षपात नथी आ यूनिवर्सल ट्रूथ छे અને છે ખરેખર આત્મા એવો અદભુત તત્વ ઇટ ઇઝ નોટ અ સ્ટોરી આ કોઈ હાવી નથી કર્યું આ કોઈ હલ્લો નથી મચાવ્યો અરે આ હકીકત છે કે આત્મા પોતે પોતે સ્વયં આત્મા અનંત સુખ શાંતિ આનંદથી ભરેલો છે તો આપણે નેક્સ્ટ પોઈન્ટ શું લીધો કે નિગોદ એ મિથ્યાત્વના પરિણામનું ફળ છે ઊંધી માન્યતા ચાલુ રહી ગમે તેટલા શુભ ભાવ કર્યા એકાદ ભાવ સ્વર્ગનો મળી જશે ઊંધી માન્યતા ચાલુ રહી ગમે તેટલા અશુભ ભાવ કર્યા નરકનો ભાવ મળી જશે પરંતુ પછી એ બધા ટાઈમ પીરિયડ તો ફિક્સ છે એ તો લિમિટેડ છે હું તમને સમજાય છે એ ત્રસ પર્યાયનો કાળ લિમિટેડ છે લેટ મી ગો ઇન ધ ચાર્ટ યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ મોર ક્લિયર ચાર્ટમાં આપણે જોઈએ ધ ડિવિઝન ઓફ ધ જીવ ઇન તિર્યંશ ગતિ તિર્યંશ ગતિ ઉપર લખો અને પછી એના બે મેઇન ભેદ કરો સ્થાવર અને ત્રસ જસ્ટ મેક અ સિમ્પલ ચાર્ટ ઇઝ નથિંગ કોમ્પ્લિકેટેડ સ્થાવર એન્ડ ત્રસ સ્થાવર એન્ડ ત્રસ સ્થાવરમાં પાંચ ભેદ એની બાજુમાં લખો સ્થાવર એટલે ધ જીવ હુ હેવ ઓનલી વન સેન્સ સ્થાવર જીવો એટલે ધ જીવ્સ હુ હેવ ઓનલી વન સેન્સ દેટ ઇઝ સ્પર્શ ઇન્દ્રિય જીવ છે અને ખાલી એક ઇન્દ્રિય છે ઇમેજિન યોર સેલ્ફ don't have eyes don't have nose don't have ears don't have mind don't have speech don't have rasna gran nothing only sparsh touch for all those jeeves who have only one sense khali ek j indriya hai man nahi bhasha nahi can you imagine mane to vichharine ruwata uba thai jaye samjhai chhe can you imagine ke ek jeev paase nahi કાન નથી આંખ નથી કાન નથી બોલવાનું નથી નાક નથી રસ નથી કાય શરીર છે પણ ખાલી એક જ ઇન્દ્રિયથી બનેલું છે એવા જીવોને શું કહેવાય છે ત્રસ જીવ એવા જીવોને સ્થાવર જીવ કહેવાય છે અને એના પાંચ ભેદ છે હું એકદમ સિમ્પલ કરું છું એના પાંચ ભેદ છે આ બધું ઘણા માટે રિપીટેશન છે પણ આ સમજવું જરૂરી છે કારણ કે આવા બધા પ્રકરણ ઘડી ઘડી ભણવાથી આપણને એક વૈરાગ્ય આવશે આપણને એક સ્વરૂપ સમજાશે કે હું મારા સ્વરૂપને ભૂલીને આત્માને ભૂલીને આત્માનો અનાદર કરીને અશાગના કરીને હું આ બધી ગતિઓમાં અનંતવાર એક એક ગતિમાં જયા એ સ્થાવરના પાંચ ભેદમાં પૃથ્વીકાય અગ્નિકાય વાયુકાય આઈ થિંક યુ હેવ ધ ચાર્ટ જલકાય એન્ડ વનસ્પતિકાય પૃથ્વી અગ્નિ જલ વાયુ અને વનસ્પતિ કાય કાય એટલે શરીર અગ્નિ જેનું શરીર છે અને એમાં જીવો છે પૃથ્વી જ શરીર છે જે રીતના આ શરીર છે ને એવી રીતના પૃથ્વી જ શરીર છે અને એમાં જીવો છે વનસ્પતિ કાય અગ્નિ કાય જલ કાય વાયુ કાય સમજાય છે એવી રીતના આ પાંચ ભેદ છે સ્થાવરના અને એમાં જે વનસ્પતિ છે એ વનસ્પતિના બે વનસ્પતિ કાયના બે ભેદ છે બે ભેદ છે સાધારણ અને પ્રત્યય અને સાધારણ છે નિગોદ સાધારણ વનસ્પતિમાં આવશે નિગોદ હવે એ નિગોદના જીવો જે છે એ આપણે બે રીતે સમજીએ એક તો બહુ ઈઝી કરું છું એટલે તમને કોમ્પ્લિકેશન ના થાય મને કોઈ દેખાતું નથી સામે એટલે મને તમારા એક્સપ્રેશન નથી ખબર પડતા કે તમને સમજાય છે કે નહીં પણ બહુ સિમ્પલ છે નિગોદના જીવો જે છે એને આપણે બે રીતે સમજીએ એક તો જે કન્મૂળ કાંદા બટેટા કેરેટ સમજાય છે બીટ સમજાય છે એ બધાના આશરે જે જીવો રહે છે એ નિગોદના જીવો છે તું આજે એ જીવોને જીવ નથી માનતો અને તારા રસના ઇન્દ્રિયના ટેસ્ટના પોષણ માટે તું એને ખાઈ લે છે તું એમાં જીવ સ્વીકાર નથી કરતો અને કેટલા જીવ છે એની તમે કલ્પના નહીં કરી શકો ઇમેજિનેશનની બહાર છે ઘણાને તો બિલીવ જ નહીં થાય કે એક નિગોદ ઘણીવાર વાત કરી છે બધી પણ વારંવાર મને વાતો કરવી ગમે છે હું 15-20 વર્ષથી આ વાતો કરી રહી છું પણ મને ક્યારે એમ ના લાગે કે અરે આ તો બધું રિપીટેશન છે આ રિપીટેશન નથી આમાં વૈરાગ્યની પુષ્ટિ થાય છે કે એક નિગોદના જીવમાં જે બટેટું છે અને આપણને ખબર છે કે નીડલના ટોચ ઉપર જેટલું લો એમાં તો અનંત જીવ છે, ભવિષ્યમાં જે સિદ્ધ થવાના છે, ભૂતમાં થઈ ગયા, વર્તમાનમાં થઈ રહ્યા છે, એના કરતા અનંત ગુણા જીવો છે. હવે ઇમેજિન કરશે કોઈ એક ઓદારિક શરીર અને એ શરીરમાં આટલા જીવો અને એક બટેટામાં કેટલા હશે, એક પીસમાં કેટલા, એક બટેટામાં કેટલા, એક ગુણીમાં કેટલા, વિચાર ન કરી શકો. અને આપણે આપણા રસના ઇન્દ્રિયના પોષણ માટે આપણે ફટાકથી ખાઈ લઈએ, બાફી નાખીએ, તળી નાખીએ, આપણને જરાય એમ નથી થતું કે આપણે શું કરી રહ્યા છે. અને આ પરિણામોનું ફળ મળશે એ વાત ચોખ્ખી છે, અને હમણાં ઇન્સ્ટન્ટ નહીં મળે કદાચ. અમારે હમણાં બહુ બધી ચર્ચા ચાલે છે બીજા સ્વાધ્યાયોમાં કે પરિણામનું ફળ જીવને ઇન્સ્ટન્ટ પણ મળે. જીતમાં કોઈ બહુ ગુસ્સો કર્યો, બહુ ગુસ્સો કર્યો અને એક સમયે હાર્ટ એટેક આવી ગયો, બ્રેન સ્ટ્રોક આવી ગયો. બધું લખ્યું છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામક ગ્રંથમાં આચાર્ય અમૃતચંદ્ર દેવ. કેટલી બધી ગાથાઓ લખી છે, અમારે હમણાં ગાથાઓ એટલી બધી ચાલી કે એ પરિણામનું ફળ ઇન્સ્ટન્ટ મળે. ઇન્સ્ટન્ટ એટલે એ જ ટાઈમે, એ પરિણામ કહેલા ને એ જ ટાઈમે એનું ફળ એવું પણ બને. આપણને એમ કહે કે ઠીક છે ફળ મળશે, જોશું હવે ત્યારે જોઈ લેશું. જોઈ લેશું કાંઈ નહીં, તું કાંઈ નહીં જોઈ શકે ત્યારે, તું કાંઈ નહીં કરી શકે ત્યારે, તારે ફળ ભોગવવું જ પડે. તમે કહેશો ડરાવો છો, હા ડરાવું છું. જીનવાની ડરાવે છે કે ડર, તું આ પરિણામથી ડર, તું એના ફળથી ડર. કરુણા છે કેમ? કારણ કે જીનવાની માતાને કરુણા છે, આચાર્ય દેવને ગુરુદેવને કરુણા છે, એટલે ડરાવે છે કે તું બેટા ડર, કારણ કે તું તો પાછો વળશે અને ડરવાનું કામ પણ તારે કરવાનું છે અને પાછું વળવાનું કામ પણ તારે કરવાનું છે. ઉપદેશ અમે આપશું ખાલી, અને તારે તારે ડરવું પડશે અને તારે પાછું વળવું પડશે, તારે સમજવું પડશે શું સાચું છે શું ખોટું. તો કોઈ પરિણામનું ફળ ઇન્સ્ટન્ટ સમજાય ને, એટલે કર્મનો ઉદય ઇન્સ્ટન્ટ આવ્યો. ઇન્સ્ટન્ટ એ ઘણી ઘણા કિસ્સે જોઈએ છે આપણે કે એટલો ગુસ્સો એટલો ગુસ્સો એટલો ગુસ્સો કે માથાની નસ ફાટી ગઈ, કોમામાં ચાલ્યો ગયો, બ્રેન હેમરેજ થઈ ગયું, હાર્ટ એટેક આવી ગયો. તો એ ઇન્સ્ટન્ટ પરિણામનું ફળ, ઘણા પરિણામનું ફળ એ જ ભવમાં થોડા વર્ષો પછી મળે, અને ઘણા પરિણામનું ફળ ભવ પછી મળે, બે ચાર ભવ પછી, દસ ભવ પછી. તો એ પરિણામ કર્યા ને કર્મો બાંધ્યા એટલે પતી ગયું. ખેલ ત્યાં ખતમ નથી થતો, પરિણામ કરીને પતી ગયું નહીં. તો જે સ્થાવર જીવો છે એની આ વેરાયટી છે, પૃથ્વી જલ અગ્નિ વાયુ વનસ્પતિ. જલમાં જીવ કોણ માને છે સમજાય છે? એ દેહ ઘણા ધન બે ચાર દસ બાલટીથી નાય, અમને ન ચાલે, અમને ન ચાલે. તને બધું ચલાવવું પડશે ગતિઓમાં જઈને, પછી ત્યાં કઈ નહીં કહી શકે, ન ચાલે. છૂટવું હશે છૂટી નહીં શકે, મુક્ત થવું હશે મુક્ત થઈ નહીં શકે. શરીર નહીં ગમતું હોય, દુઃખ હશે, આકુરતા હશે, પીડા હશે, મારકાટ હશે, ભૂખ તરસ ઠંડી ગરમી કેવી રીતના સહન કરશે? કરુણા હોય છે આચાર્ય દેવને, કેમ આવે છે ખબર છે? કારણ કે આપણા બધામાં આચાર્ય ભગવાન બનવાનું સામર્થ્ય જોવે છે. આચાર્ય કે છે બધા ભગવાન બની શકે, બધા સુખી થઈ શકો છો, આ પરિણામ પાડી પાડીને ક્યાં નીચી ગતિઓમાં જાઓ છો? પરિણામને ઉપાડો, ઉજ્જવળ કરો, સમજાય છે? ગ્રો અપ, આગળ વધો, વિશુદ્ધતા લાવો, અને એમાં સુખ છે. આ નાશવાન શરીર અને અનિત્ય સંયોગોના ભરોસે રહેવામાં કોઈ સુખ નથી. વિચાર કરવાનો છે, વિચાર પરિણામ આવી જાય, કોઈ પ્રત્યે રાગ થઈ જાય, અપેક્ષાઓ થઈ જાય, વસ્તુ અલગ છે, પણ એની પાછળ વિચાર ચાલવો છે. વિચાર ચાલવો છે, તું વિચારશીલ બન, તું વિચાર કર કે આજે તું શું કરી રહ્યો છે, તું કેવા પરિણામ કરી રહ્યો છે, આ મોહનું ફળ શું આવશે, આ રાગનું ફળ શું આવશે, આ મમતાનું ફળ શું આવશે, આ માઠી ગતિનું કારણ છે એમ કૃપાળુદેવ કહે છે. આ તારા પરિણામ માઠી ગતિ એટલે નીચ ગતિનું કારણ છે. આ કોઈ મહાન પુણ્યના ઉદયથી આજે તું અહીંયા બેસીને તત્વની વાત સાંભળી રહ્યો, કોઈ મહાન પુણ્યના ઉદયથી આ બધી ટેકનોલોજી થઈ છે કે આજે આપણે પ્રત્યક્ષ નથી મળી શકતા તો આપણે આ પરોક્ષ રીતે સ્વાધ્યાય કરી રહ્યા છે, અને સ્વાધ્યાયની રૂચિ બધાને છે કે આજે બધા દોડીને આવે છે નેટ ઉપર, એનું કારણ ગુરુદેવ શ્રી છે જેને આપણે સ્વાધ્યાયની રૂચિ કરાવી. તો આજે જે સ્થાવર જીવ છે એના ભેદ પૃથ્વી જલ અગ્નિ વાયુ વનસ્પતિ પોઈન્ટ સમજાય છે. હવે જલકાયના જીવો, આપણે એમ થાય જલમાં કેવી, અરે અગ્નિકાયના જીવો, અગ્નિકાયના જીવો જે બળી રહ્યા છે, જે અગ્નિ અગ્નિ એમાં જીવ જન્મ મરણ કરી રહ્યા છે, કેમ જાય છે જીવા પરણામમાં આ ગતિમાં અગ્નિ અગ્નિમાં જન્મ લે છે. અરે તું બીજાથી ઈર્ષા કરતો હતો ને, અને બીજાની ઈર્ષા થતી હતી ને, એના જ્ઞાનની ઈર્ષા, એના રૂપિયા પૈસાની ઈર્ષા, એના ઘરની ઈર્ષા, સમજાય છે, એના પોઝિશનની ઈર્ષા, પોલિટિક્સ, એને નીચે પાડવાનો ભાવ, ઈર્ષાનો ભાવ, દેખાદેખીનો ભાવ, આ બધા પરિણામના ફળમાં જીવ આવી ગતિઓમાં ચાલી રહ્યા છે. પૃથ્વી કાય જેના ઉપર આપણે ચાલીએ, જેને દબાવી દબાવીને ચાલીએ, તે કેટલાઓને દબાવ્યા છે. આ તો મારા અંડરમાં છે, આ તો મારો સ્ટાફ છે, હું એનો બોસ છું, આઈ એમ રૂલિંગ, આઈ એમ ધ બોસ, સમજાય છે. બીજાને દબાવવાના પરિણામ, અંડરમાં રાખવાના પરિણામ, નહીં નહીં, યુ આર ડાઉન, યુઆર પોઝિશન ઇઝ ડાઉન, બોલે નહીં પણ અંદરથી માને, નીચા નીચે, અમે ઉપર, અમે ઉપર, તમે નીચે, સમજાય છે. એ જે ડોમિનેટિંગ નેચર, જે રૂલિંગ નેચર, સમજાય છે, જે બોસી નેચર, સમજાય છે. તો એ પ્રમાણના પરિણામ જે જીવ અંદરમાં કરી રહ્યો છે, એવા પરિણામના ફળમાં બી આ બધી ગતિઓમાં ચાલ્યો રહે, સમજાય. તું માનતો નથી કે જળમાં જીવ છે, અને તું અડગણ પાણી વાપરે છે. જેટલી બધી વાતો કેટલી છે, કેટલી વાતો કર, એવા એવા ભાવમાં ચાલે છે કે આજે તું નહોતો માનતો ને એમાં જીવ છે, કાલે ઉઠીને બીજું કોઈને નહીં માને કે એમાં તું જીવ તરીકે છે. એમાં તને કોઈ નહીં માને, આજે તું એને નથી માનતો તો કાલે તને કોઈ નહીં માને. એના કરતા ભગવાનની માની જાને, ભગવાનની વાત માની લે ને, એમાં ફાયદો જ ફાયદો છે. ઇનિશિયલ છે ને થોડો કંટાળો આવશે, આત્મા પરમાત્મા શરીરથી ભિન્ન, રાગથી ભિન્ન, આત્મામાં સુખ છે, બીજે ક્યાંય સુખ નથી, કારણ કે અનાધિકારથી માન્યું છે બીજે સુખ છે ને આત્મામાં સુખ નથી. એટલે ઇનિશિયલી થોડું લાગશે, પણ જેમ જેમ યુ વિલ ડુ ડીપ સ્ટડી ને, યુ નીડ ટુ ડુ ડીપ સ્ટડી, એમાં સ્વાધ્યાય બહુ જરૂરી છે. ગુરુદેવશ્રી એટલે જ પરિવર્તન કરી શક્યા, બધું છોડી શક્યા, સાચું સ્વરૂપ સમજી શક્યા. કેમ? કારણ કે ગુરુદેવશ્રીએ ખૂબ સ્વાધ્યાય કર્યો, શાસ્ત્રોમાં જે લખેલી હતી વાતોનો ખૂબ ગહન અભ્યાસ કર્યો, ગહન અભ્યાસ કર્યો, સમજી, વાત સમજી, પહેલા જ્ઞાનમાં વાતને લાવ્યા, બરાબર વિચાર, લોજિક, તર્ક, ન્યાય, યુક્તિ, અને વી હેવ ધેટ લોજિકલ પાવર, આઈ થિંક વી ઓલ હેવ, વી કેન થિંક કે આ શરીરનું સ્વરૂપ શું છે, હું કોણ છું, આ જે પરિણામ આવે છે, જાય છે, આ પરિણામનું ફળ, આ ચાર ગતિનું સ્વરૂપ, વી કેન થિંક, વી કેન રિલેટ, વી કેન ડિસાઇડ. તો આ પૃથ્વી જળ અગ્નિ કાય, અગ્નિ વાયુ અને વનસ્પતિ, વાયુ હવામાં જીવ, ફાલતુમાં ચાલે છે પંખા, ફાલતુમાં ચાલે છે એસી, અમને તો જોઈએ, અમને તો આમ, અમને તો આમ, અમે આમ ન રહી શકીએ. આચાર્ય કહે છે કે તું અનંતકાળ નિગોદમાં રહ્યો છે ભાઈ, અને તું કેમ રહ્યો છે એ તું જ જાણે છે, ને એ સિદ્ધ ભગવાનને કેવડી ભગવાન જાણે છે, એ બીજું કોઈ જાણી નહીં શકે. કરોડો જીવો દ્વારા પણ નરકના દુઃખનું વર્ણન ન થતું તો નિગોદની તો શું વાત કરીએ. ઇમેજિનેશનની બહાર છે એ ભાવ, તો નિગોદનો ભાવ તો ઇમેજિનેશનની બહાર છે. એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ, એક શરીરમાં અનંત જીવ સાથે જન્મે સાથે મરે, જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે. અક્ષરનો અનંતો ભાગ જ્ઞાન, કશાયની તીવ્રતા, જ્ઞાનની અલ્પજ્ઞતા, શું પરિણામ અને શું અંદરની ફિલિંગ હશે આત્માની, એ તો કેવી રીતના આપણે ઇમેજિન કરી શકીએ. આપણે એવી ફિલિંગ, એવા ભાવ, એવા પરિણામ કરીને એવી ગતિમાં આપણે અનંતકાળ રહી આવ્યા છે, આપણે કેમ હજી સમજતા નથી? સાવધાન થાવ, કયો ઉદય કોને ક્યારે આવી જશે, કયો રોગ ઘેરી લેશે, કયા સાકાનો ઉદય આવી જશે, શું વયું જશે, શું રહી જશે, કઈ ભરોસો નથી. મને બે દિવસથી બહુ વિચાર આવે છે, પ્રેક્ટિકલી કહું છું તમને, કે 12મા સંયોગો, શરીર, ઘર, કુટુંબ, પરિવાર અને આ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મારું સ્વરૂપ નથી, એના આધીન શું રહેવું, એને એના ભરોસે શું રહેવું, એના વિશ્વાસે શું રહેવું, આ બધા ઉદયના ખેલ છે. આમાં રહેવા વાળો ચૈતન્ય તત્વ શાશ્વત આત્મા હું છું. તો આ પૃથ્વી કાય, અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ, સ્થાવરના ભેદ થયા. હવે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, હવે આ થયા સ્થાવરના ભેદ, આ એક ઇન્દ્રિય જીવનો લોટ થયો. અને એમાં જે વનસ્પતિમાં સાધારણ, અને એ સાધારણમાં નિગોધ, અને નિગોધમાં આપણે જોયું કે બટાટા કાંદાના આધારે રહે, અને એક બીજા જીવો જે આખા લોકમાં ઠસાટ જ ભરેલા રહે, એ નિગોધમાં બે વાત આપણે જોઈ, લોકમાં ઠસાટ જ ભરેલા અને આવા બટાટા કાંટાના આધારે રહે એવા નિગોધના જીવો છે. मैं की तो तूने पहला मैक्सिमम जीवन निगोद. सो मैक्सिमम क्वांटिटी ऑफ जीव राशि इज इन निगोद. तमें एक साइड निगोदना जीवो ने नाखो अने एक साइड तमें बे इंद्रिय त्रण इंद्रिय चौ इंद्रिय पंच इंद्रिय जीव जे त्रस कहेवाय छे. बे इंद्रिय थी लईने पांच इंद्रिय ना जीवो त्रस छे ए त्रस ने राखो अने एक साइड तमें निगोद ने राखो. तमें निगोद ना साइड मांथी बहु बधा निगोद ना जीवो लो अने अहींयाथी एक त्रस नो जीव लो. कोई समझाय छे? अहींयाथी बहु बधा निगोद, अहींयाथी एक त्रस. બહુ બધા નિગોદ એક ત્રસ, 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 બહુ બધા નિગોદ એક ત્રસ. આ ત્રસ રાશિ પૂરી થઈ જશે. ધીસ વિલ ગેટ ઓવર. આનું કેલ્ક્યુલેશન ઓવર. અને અહીંયા જોશો તો, અહીંયા જોશો આ સાઈડ નિગોદમાં જોશો તો, તો કે અનંત 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 નિગોદના જીવ હજી બાકી, અનંત જીવ બાકી છે. આટલા બધા કાઢી દીધા પછી પણ આટલા જીવ બાકી. કારણ કે છ મહિના ને આઠ સમયમાં 608 જીવ જ ત્રસમાં આવે છે, એટલે બે ઇન્દ્રિયમાં આવે. હવે બે ઇન્દ્રિયમાં આવ્યો ને નિગોદમાં, અપાર નિગોદ રાશિમાંથી તું બે ઇન્દ્રિયમાં આવ્યો તો કે દુર્લભ લઈ જો ચિંતામણી તેઓ પર્યાય નહીં ત્રસ્તા. વિચાર કરો, રૂવાટા ઉભા થઈ જાય. સાચે અગર સાચા અર્થમાં સમજશું ને તો વી વિલ નોટ વેસ્ટ વન મિનિટ ઓલ્સો. બીકોઝ ભરોસો નથી આયુનો. અને આ મનુષ્ય આ પંચમ કારણની આયુ તો મેક્સ 60, 70, 80, 90 યર્સ. સમજાય છે? અને એમાં પણ પછી શરીર ન ચાલતું, બેસાતું નથી. આઈ એમ ટુ સીંગ એવરીથિંગ પ્રેક્ટિકલ ઇન માય હાઉસ ઓનલી, એન્ડ આઈ રિયલી સ્ટડી, આઈ રિયલી થિંક કે જે સ્થિતિ આ દેહની પરિવર્તન થતી દેખાય છે એનો ભરોસો કરવાનો યોગ્ય નથી, એમાં પ્રીતિ કરવા યોગ્ય નથી, એમાં અહંકાર કરવા યોગ્ય નથી, એનું માન કરવા યોગ્ય નથી, એને પોતાનું માનવા યોગ્ય નથી. જીર્ણ શીર્ણ શરીર હવે સંભળાતું નથી, દેખાતું નથી, બેસાતું નથી, ઉપયોગ ન રહેતો, ઊંઘ આવે છે, પ્રમાદ છે, આ બધા પરિણામ છે. એમાં જીવનો કોઈ શું દોષ? એમાં જીવનો દોષ એટલે એમાં એના વિપરીત માન્યતાનો દોષ છે, બીજો કોઈ દોષ નથી. એક પકડેલો પોઈન્ટ એક એક તો એ જે સ્થાવરના જીવો છે એક લોટ થયો. હવે ત્રસના જીવમાં બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌ ઇન્દ્રિય, પંચેન્દ્રિય, એમાં પણ પછી સંગની અસંગની એટલે મન અને મન રહ્યું. તો ઇન શોર્ટ વાત શું થઈ કે એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય મન વગર, એક બાજુ રાખો પાંચ ઇન્દ્રિય મન વાળા, એક બાજુ રાખો પાંચ ઇન્દ્રિય મન વાળા, પંચેન્દ્રિય સંગની પંચેન્દ્રિય મન વાળા, અને એક બાજુ રાખો મન વગરના જીવો એક થી પાંચ ઇન્દ્રિય વાળા. પણ મન નથી, એક ઇન્દ્રિય છે મન નથી, બે ઇન્દ્રિય છે મન નથી, ત્રણ ઇન્દ્રિય છે મન નથી, ચાર ઇન્દ્રિય છે મન નથી, પાંચ ઇન્દ્રિય છે મન નથી. એવા જીવો સમ્યક દર્શનની પ્રાપ્તિ, તિર્યક ગતિના એવા જીવો સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં કરી શકે. એક ઇન્દ્રિય એટલે આ સ્પર્શ, સ્પર્શ રસ, સ્પર્શ રસ ગ્રહણ, સ્પર્શ રસ ગ્રહણ ચક્ષુ, સ્પર્શ રસ ગ્રહણ ચક્ષુ કર્ણ, સ્પર્શ રસ ગ્રહણ ચક્ષુ કર્ણ. આ પાંચ ઇન્દ્રિય, ધીસ ગોઝ લાઇન ટુ લાઇન. બે ઇન્દ્રિય એટલે એક, બે ઇન્દ્રિય એટલે સ્પર્શ અને રસ, ત્રણ ઇન્દ્રિય મળે એટલે સ્પર્શ રસ અને ગ્રહણ. આંખ નથી, જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, તો મન ક્યાંથી મળશે? અને મન જ નથી, સાંભળી જ નથી શકતા, જોઈ નથી શકતા, વાંચી નથી શકતા, તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતના થશે? હવે વિચાર કરો, આપણે પાંચ ઇન્દ્રિયને મન સાથે બેઠા છે અને આપણે પ્રમાદ કરીએ છીએ. ઠીક છે, હજી તો અમે યંગસ્ટર્સ છે, હજી તો અમારે ખાવા પીવાની જિંદગી છે, હરવા ફરવાની જિંદગી છે, આમ છે તેમ છે, આયુ કર્મનો કોઈ ભરોસો નથી. હમણાં તમારા રિલેટિવમાં 32 યર્સ, 132 યર્સ ગાય, જસ્ટ 32 યર્સ નો છોકરો, યુવાન છોકરો 32 યર્સ, અને હોળીના દિવસે રાતના જે પણ એ લોકોનો કાર્યક્રમ હશે, દૂરના રિલેટિવ છે, હોળીના દિવસે રાતના કાર્યક્રમ પર પૂરો થયો, અને બીજે દિવસે સવારમાં હી ગોટ અપ, હી વેન્ટ ટુ ધ બાથરૂમ એન્ડ હી કોલેપ્સ્ડ, હી કોલેપ્સ્ડ, હી વોઝ અ સિવિયર હાર્ટ એટેક, સિવિયર હાર્ટ એટેક, એન્ડ હી ડાઈડ ઓન ધ સ્પોટ. હવે 32 યર્સ, હમણાંની ઘટના છે, આ મહિના પહેલાની વાત, મહિનો પણ નહીં 15-20 દિવસ પહેલાની વાત છે.
એટલે વિચાર કરીએ આપણે કે આપણે કોના ભરોસે. આવા આવા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ તો આપણે દુનિયામાં કેટલાય જોવા મળે છે. કાર એક્સિડન્ટ થઈ ગયો, ટ્રેનમાંથી પડી ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. હવે આયુ કર્મને જોઈને ઉદય આવે છે કે ના ના તો બહુ નાનો છે, હજી નાને કયો એવા એવા ઉદય નો આવવા જોઈએ. અરે એટલે વાત સમજીએ આપણે કે એ સ્થાવર અને અસ્ત્રસ. હવે એ ત્રસમાં આપણે વાત ક્યાં સુધી લીધી કે એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય મન વગરના જીવો જે મેજોરિટી ઓફ ધ જીવની ક્વોન્ટિટીને કવર કરી લે છે એવા જીવો પાસે મન નથી એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકતા નથી. એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકતા નથી. અને જે મનવાળા તિર્યંશ ગતિના જીવો છે, જે મનવાળા છે, પાંચ ઇન્દ્રિય ને મન એવા પણ તિર્યંશ ગતિના જીવો છે, સી હાથી, દેડકો, મહામચ્છ, મગરમચ્છ, સમજાય છે, આ બધા મનવાળા જીવો છે. અને આવા જીવો તિર્યંશ ગતિમાં પુરુષાર્થ ઉપાડે તો સમ્યક દર્શન લઈને ઉભા થઈ શકે છે. તિર્યંશ ગતિના જીવો એક બાજુ આ જોવે, એક બાજુ આ જુઓ, એક બાજુ આ દશા જોવો કેવી છે, આ પરિણામનું ફળ છે, આ ખોટા અભિપ્રાયનું ફળ છે. આમના કોઈને કોઈ એવી ગતિ નથી મળતી, કોઈ કઈ ખરાબ નથી થતું કોઈની સાથે. પરિણામ કર્યા છે તો ખરાબ થાય છે, એ પ્રકારના પરિણામ કર્યા છે તો ખરાબ થાય છે, એ પ્રકારના પરિણામ સારા કર્યા છે તો સારું થાય છે. સારું થાય છે જીન શાસનમાં મોક્ષ, અને ખરાબ થાય છે જીન શાસનમાં નિકોટ. તું ચાલ્યો જશે ધીરે 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 ધીરે, તું સ્વર્ગમાં જશે ત્યાંથી આવતો 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 ધીરે 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 તું ચાલ્યો જશે. પછી એક વાર નિગોધમાં ગયા, સાંભળી લેજો આ પોઈન્ટ પણ, પૂરું કરું છું આપણો ટાઈમ પણ થઈ જશે. એક વાર નિગોધમાં ગયા ત્યાંથી પછી બહાર ક્યારે આવશે એની કોઈ ગેરંટી નથી. આઈ ડોન્ટ નો, આઈ ડોન્ટ, આઈ કાન્ટ એક્સપ્રેસ વોટ આઈ એમ એક્સપ્રેસિંગ, બટ સ્ટીલ વર્ડ્સ આર લિમિટેડ. જે ભાવ જે આપણને દુર્લભ લાગવી જોઈએ, આપણને આપણું કામ કરવા માટે જે આપણને એમ થાય ને કે એક તલબ લાગવી જોઈએ, એક મનના મને મારા અગર કે છે આટલા અરિહંત પરમાત્માઓ, આટલા તીર્થંકરો, આટલા આચાર્યો, આવા જ્ઞાનીઓ, ગુરુદેવ કૃપાળુદેવ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, કહે છે કે તારા સ્વરૂપમાં સુખ છે અને એને ભૂલીને તો દુઃખી થાય છે. તો આપણને અંદરથી થવું જોઈએ કે ના, મને સ્વરૂપને જોવું છે, મને એ સ્વરૂપનો અનુભવ, મને એનું રિયલાઇઝેશન, મને દેટ આઈ વોન્ટ દેટ રિયલ હેપીનેસ, આઈ વોન્ટ દેટ ફીલિંગ, આઈ વોન્ટ દેટ સમ્યક દર્શન, આઈ વોન્ટ દેટ રિલીફ, આઈ વોન્ટ દેટ અકર્તાનો અનુભવ, જ્ઞાતાનો અનુભવ. અને ઇટ ઇઝ ઇન મી, વિથ ઇન મી, આઈ માય સેલ્ફ ઇઝ અનંત સુખ શાંતિ આનંદનો પિંડ. ઇટ્સ જસ્ટ ધ એટીટ્યુડ, ઇટ્સ જસ્ટ ધ થિંકિંગ, ઇટ્સ જસ્ટ ધ દ્રષ્ટિ. જે દ્રષ્ટિ અંતર્મુખ થઈ એને આખો ચૈતન્ય તત્વ કેવો અનુભવમાં આવતો હશે. અરે આ શરીર, ઘર, કુટુંબ, પરિવાર એ બધું તો છૂટી ગયું બહાર, હવે આપણો ઉપયોગ જ એટલી બધી જગાએ ફેલાયેલો છે ને, ઇટ ઇઝ ઓક્યુપાઈડ અનવોન્ટેડ પ્લેસીસમાં, સમજાય છે, અનવોન્ટેડ પ્લેસીસમાં એ ઉપયોગ એટલો બધો ફેલાયેલો છે કે આચાર્ય કે છે ત્યાંથી ઉપયોગને આમ સમેટીને અંદરમાં લાવો એ અનંત પુરુષાર્થ છે. બાળકને ભણાવવા બેસવું હોય ને, ભણાવવા બેસવું હોય ને, અને ઘરમાં દોડતો હોય, દોડતો હોય, દોડતો હોય, અહીંયા જતો, અહીંયા જતો, આ લેતો, આ લેતો, આ લેતો હોય, ખાવાનું જોઈએ, રમકડા જોઈએ, આ જોઈએ, તે જોઈએ, પહેલા તો એને શાંત કરીને એને બેસાડ, પછી ભણશે, પછી ખાશે. એક પદ્ધતિ છે ને, એને પહેલા તું પહેલા એને ધીમો કર. એટલા આપણો ઉપયોગ સવારથી ઉઠે એટલે ચાલુ થઈ જાય, હવે આ કરવું છે, આ કરવું છે, આજે આ કરશું, આજે આ કરશું, આજે આ કરવું છે, આ બતાવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, 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 એમાં મરી જાય છે. હવે એ ઉપયોગ નાખો તિર્યંશ ગતિનો જીવ. તમને ખબર છે આચાર્ય દેવે કેવી કેવી વાતો કીધી છે કે મનુષ્ય, આ તો એક સમજો, અપેક્ષા સમજો, મનુષ્ય કરતા તિર્યંશ ગતિના જીવો સમ્યક દર્શન જલ્દી પ્રાપ્ત કરી લે. કારણ કે તિર્યંશ ગતિને એટલો બધો ઉપયોગ, સંઘની પંચેન્દ્રિયની વાત કરું છું, સમજવા માટેની વાત છે, એનો એટલો બધો ઉપયોગ દોડતો નથી. આપણે તો રિલેટ રિલેટિવ કેટલા? તો કે મમ્મીના સાઈડના માસી, મામા, મામા, કાકા, પપ્પાના સાઈડના ફ્રેન્ડ, આ ગ્રુપ, આ ગ્રુપ, આ ગ્રુપ, આ ગ્રુપ, આ સર્કલ, આ સર્કલ, આ સર્કલ, મામા, કાકા, એના કાકા, એના આ, એનું આ, એનું આ, એના રિલેટિવ, આ કઝિન, આ કઝિન, આ ઓ ગોડ, પછી આ પાર્ટી, પછી આ ફંક્શન, પછી આ, પછી આમ, પછી બર્થડે, પછી એનિવર્સરી, પછી હોલીડે, પછી આ, પછી એક્ઝામ, પછી છોકરાનું આ, પછી આ પ્રોગ્રામ, પછી આ પ્રોગ્રામ. ઉપયોગમાં જ એટલો બધો ફેલાયેલો છે. હવે એની સામે કહે છે કે એમાંથી હટીને તારા ઉપયોગને તારે એક આત્મમસ્થિત કરવો છે, તો એની માટે તારે આત્માનું સ્વરૂપ પણ એટલું સરસ રીતે સમજવું પડશે, અને તારે આ વિશ્વનું, આ ઘર કુટુંબ પરિવારનું, કર્મના ઉદયનું, શરીરનું, પરદ્રવ્યનું સ્વરૂપ પણ એટલું સરસ રીતે સમજવું પડશે. બેવની વચ્ચેની ભિન્નતા બહુ સુપર છે, માર્ગ બહુ સરસ છે, છૂટવાનો માર્ગ છે આ. આજે માન, કાલે માન, અનંતકાળ પછી માન, માનવું તો આજ પડે. મને કહો તમારા અનુસાર શું ચાલ્યું બારમાં? ઘણાના, ઘણી વાર હું કહું છું ઘણાને ખરાબ પણ લાગતું હશે, પણ એટલે જો હમણાં તો આપણે સામે સામે મળવાના નથી એટલે સારું છે. તો કે જે કે જાન્યુઆરીથી પ્રોગ્રામ બની ગયા છે, પ્લાન થઈ ગયા છે એપ્રિલના, મે ના, આપણે વિચારો કે મારી ઈચ્છા અનુસાર અને મારા વિકલ્પ અનુસાર શું થયું? આ દુનિયામાં જે પરિવર્તન થયું એ મારી ઈચ્છા અનુસાર થયું કે થવા યોગ્ય થયું? થવા યોગ્ય થાય છે, બસ આ સૂત્ર યાદ રાખજો, થવા યોગ્ય થાય છે. બહારમાં જે થવાનું છે એ થવાનું છે, એ જ થવાનું છે ને એ જ થાય છે, એને કોઈ રોકી નહીં શકે. તો જે સંઘની પંચેન્દ્રિય તિરી અંશ છે, ગુણસ્થાનમાં જોઈએ તો ચોથા નહીં પાંચમા ગુણસ્થાન સુધીને તિર્યંશ ગતિનો જીવ પહોંચી શકે છે. તો અગેન દેવ અને નારકી ચોથા ગુણસ્થાનથી આગળ નહીં જઈ શકે, અને તિર્યંશનો જીવ પાંચમા ગુણસ્થાનમાં જતો રહે છે. તમે કહેશો એવું કેમ? દેવ પાંચમામાં ન જાય, નહીં જાય, કેમ ખબર છે? સમ્યક દર્શન કરી લેશે, પણ ત્યાં એટલો બધો ભોગ, વૈભવ, એટલી બધી અનુકૂળતા, સમજાય છે? એટલું બધું ત્યાં સગવડતા છે કે એમાં સંયમનો ભાવ, એમાં વ્રત ધારણ કરવાનો ભાવ નથી. અને નરકમાં એવી સિચ્યુએશન હતી, નરકની સ્થિતિ બહુ ખરાબ છે. નરક, નારત, ના રત માંથી નરક શબ્દ બન્યો છે. કાલે હું વાંચતી હતી બધું. ના રત એટલે ના નારકીઓને, નરકના જીવોને, ના દ્રવ્ય, ના પરદ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ, પર ભાવમાં રતી નથી થતી, ગમતું નથી. ના રત, રત એટલે ન ગમવું. તો પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રતિકૂળ, 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 પ્રતિકૂળ. શરીર તો અશુભ, લેશિયાના પ્રણામ અશુભ, સમજાય છે? બહારની બધી વ્યવસ્થા અશુભ. અસુરકુમારના દેવ આવીને ભીડાવે, આ બધી વાત આપણે કરી. એટલે ના રત એટલે જે જીવને ત્યાં બિલકુલ પણ રતી એટલે ગમતું નથી. એક એક સમય છૂટવું છે, ત્યાંથી છૂટવું છે, નીકળવું છે, નરકમાંથી નીકળવું છે. એ તો એટલો વિચાર કરી શકે છે ને મારે નીકળવું છે, કેમ? કારણ કે એની પાસે મન છે. અને જે જીવને આત્મામાં જવું છે, આત્મામાં પણ વયો જાય છે, એની પાસે મન છે. જે સીધો પરિણમે એને સમ્યક દર્શન થઈ જાય છે, જે ઊંધો પરિણમે એ એમાં દુઃખીને દુઃખી રહે છે, અને એમાંથી આવીને તિર્યંશમાં ચાલ્યો જાય છે. પોઈન્ટ સમજાય છે? તો આપણે શું ચર્ચા કરી? તો કે તિર્યંશના જીવ પાંચમા ગુણસ્થાન સુધી જઈ શકે, નરક અને દેવના ચોથાથી આગળ નહીં. ગુણસ્થાનની અપેક્ષાએ વાત કરું છું. આ ટેબલ થયું ને, સ્થાવર એન્ડ ત્રસ્ટ. સ્થાવરમાં પાંચ, ત્રસ્ટમાં બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌદ ઇન્દ્રિય, પંચેન્દ્રિય, પંચેન્દ્રિયમાં મન અને મન વગરના. પાંચ ઇન્દ્રિય છે પણ મન નથી. ડોંકીઝ, કેટલા બધા ડોંકીઝ છે એવા કે પાંચ ઇન્દ્રિય છે, મન નથી, વિચારી નથી શકતા, બધું સાંભળી શકે છે, જોઈ શકે છે, પણ મન નથી. સમજાય છે? અને જેને મન છે એ પાંચમા ગુણસ્થાન સુધી જઈ શકે છે. તો એ પ્રકારે તિર્યંશની વાત આપણે કરી, એના ચાર્ટની વાત કરી, એના ભેદ પ્રભેદની, વેરાયટીની વાત કરી. સ્પેશિયલી આપણે વાત કરી નિગોધની, મિથ્યાત્વના પડમાં નિગોધ. મિથ્યાત્વ નામનું પાપ બરાબર સમજવું પડશે. મિથ્યાત્વ કોને કહેવાય? ઊંધી માન્યતા, એ વિપરીત માન્યતાનું નામ મિથ્યાત્વ છે. અને એ નહીં છૂટે ત્યાં સુધી આ જીવને મોક્ષ માર્ગ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં. અને એ છોડવા માટે જીવે સ્વાધ્યાય કરવો પડશે, સમજવું પડશે. સમજાય છે? સાત તત્વનું સ્વરૂપ સમજવું પડશે. છૂટું છૂટું બધું પહેલા સમજો કે શું સિચ્યુએશન છે અને શું વ્યવસ્થિત વ્યવસ્થા છે અને એમાં હું કોણ છું. આ હાથ ઉપર થયો, શું થયું? આ હાથ ઉપર થયો, સમજાય છે? તો એમાં આપણને શું લાગે? એમાં આપણને શું લાગે કે મેં કર્યો, એમ લાગે ને? મેં કર્યો, મેં કર્યો, મેં કર્યો. આ મિથ્યાદર્શ. મેં શરીર ચલાવ્યું, મેં મેન્ટેન કર્યું, હું સુંદર, મારી હાઈટ એટલી, મારું રૂપ આવું, મારા પૈસા, મારી હોશિયારી, મારું નોલેજ. આ મિથ્યાદર્શ. તો આ રીતે અહીંયા કટ થઈ ગયું લાગે છે આ વિડીયો. આ રીતે આપણે તિર્યંજ ગતિની ચર્ચા કરી, વિશેષ ચર્ચા આપણે આગળ કરશું. આજે આપણે તિર્યંજ ગતિમાં સૌથી વધારે જીવો, કાળ અને દુઃખ, તિર્યંજ ગતિની પરિભાષા, તિર્યંજ ગતિમાં જવાના કારણો અને આપણે તિર્યંજ ગતિના ભેદ પ્રભેદ, નિગોદ દશાની વાત કરી, સંજ્ઞા અસંજ્ઞાની વાત કરી અને કયા કયા ગુણસ્થાનમાં કયા કયા જીવો જઈ શકે છે એની આપણે વાત કરી. આટલી બધી વાત કર્યા પછી વિશેષ થોડી ચર્ચા બાકી છે ગતિ સંબંધી, એ ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ પૂરી કરશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસ કે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. બોલો નિકાલ મેં નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જિન વાણી માત નો જય હો. હમ ભક્તોના અનંત ઉપકારી કહાન ગુરુ દેવનો જય હો. ધન્યવતા પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. સત્ય સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો.